તારીખ 17/1/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 284 અને 285 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 221
પુરુષાર્થ પ્રકાર કેવો છે એ વિષયનું માન્ય છે. સાધકને બરાબર ખ્યાલ છે કે પોતાની સાધક દશા તો અધૂરી છે, સાધક દશા તો અધૂરી છે એટલે કોઈ પણ સ્થાને સંતોષ માનવાનો પ્રકાર સાધકને ઉત્પન્ન થતો નથી. જો કે સાધક તે છે કે જે અવસ્થાની દ્રષ્ટિ છોડે પરિણામનો આશ્રય છોડીને ત્રિકાળીનો આશ્રય કરે છે, ત્રિકાળીપણે પોતાને સાધે છે તે સાધક છે. સાધનારી દશા સંપૂર્ણપણે નિજ સ્વરૂપને સાધતી નથી એવું જ્ઞાન પણ પોતાના પૂર્ણ સ્વરૂપને અનુસરીને થાય છે. સાધક દશા પૂરી નથી અને અધૂરી છે એની મેળવણી પોતાના પૂર્ણ સ્વરૂપની સાથે છે. સ્વરૂપે પોતે પૂર્ણ છે તો અવસ્થા એવી સ્વરૂપ સદ્રશ ન થાય ત્યાં સુધી સાધકને અધૂરી દશાનું પોષણ નથી. જેમ રાગનું પોષણ નથી તેમ અધૂરી દશાનું પણ પોષણ નથી. એટલે બરાબર જાણે છે, બરાબર સમજે છે કે સાધક દશા તો અધૂરી છે. સાધકને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય અને ચૈતન્ય આનંદ ધામમાં પૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. આ એક પરિણમનનો પ્રકાર દર્શાવ્યો છે. યોગ્યતા શરૂ થાય, યથાર્થતા શરૂ થાય ત્યાં સુધી કેવું જ્ઞાન પર્યંત પરિણામમાં પુરુષાર્થનું જે વલણ ઉત્પન્ન થાય છે એ આ પ્રકારનું છે. બાધક દશા અને સાધક દશા અથવા અયથાર્થ દશા અને યથાર્થ દશામાં અહીંયા ફરક પડે છે. અયથાર્થ દશાવાળો જરાક શુભભાવ સારો થાય ત્યારે એને એમ લાગે છે કે આ ભાવ મેં બહુ સારો કર્યો, આજે મને બહુ સારા ભાવ આવ્યા. વાંચન કરતા, પૂજા ભક્તિ કરતા, દયાદાન કરતા, કોઈ પણ પ્રકારના પરિણામ કરતા અયથાર્થ પરિણામનું એ ચિહ્ન છે, એ લક્ષણ છે કે એ સંતોષ પકડે છે, એમાં મમત્વ કરે છે. પર્યાયાશ્રિત પરિણામ એનો આ પ્રકાર છે અને એ પ્રસિદ્ધપણે પ્રગટપણે દર્શનમોહને અથવા મિથ્યાત્મોહને કારણે છે. ત્યાં દર્શનમોહ તીવ્ર થાય છે, ચારિત્રમો કદાચ મંદ થાય છે. વાંચન પૂજા ભક્તિ દયા દાન સંયમના પરિણામ કરે, પરત સંયમના પરિણામ કરે, તપના પરિણામ કરે, ચારિત્રમો કદાચ મંદ થાય અભિમાન ન કરે તો તીવ્રપણે. જોકે અહંપણું કર્યું, મમત્વ કર્યું એ જ અભિમાન છે, પણ એમાં તીવ્ર મંદના ભેદો છે. તીવ્ર અભિમાન ન કરે તો કશાયની મંદતામાં ચારિત્રમો મંદ થાય છે પણ એમાં જ મહત્વ કરવા જતા અથવા એમાં કર્તૃત્વ થતા ત્યાં દર્શન તીવ્ર થાય છે અને એનું મુખ્ય લક્ષણ એમાં સંતોષ થવો તે છે. સારું કર્યું, ઠીક કર્યું, આટલું તો કર્યું, એની ગણતરી થવી, એની ગણતરી થવી, એનો સંતોષ થવો, એ બધા દર્શનોની તીવ્રતાના સૂચક પરિણામ છે. સાધક દશામાં અથવા યથાર્થ દશામાં એવો પ્રકાર ઉત્પન્ન થતો નથી. જેણે પોતાનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ જોયું, અંતરંગમાં મૂળ સ્વરૂપ જોયું, એવા મૂળ સ્વરૂપ સાથે દશાને મેળવતો જાય છે સાધક. અને ત્યાં સુધી, જ્યાં સુધી એવી પૂર્ણ કેવળ જ્ઞાનમય દશા ન થાય ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. પુરુષાર્થનો દોર લીધો છે, પરિણામ તો પુરુષાર્થના દોર ઉપર છે. કેમ કે શ્રદ્ધા થઈ એ બધાને સરખી થઈ, સમ્ય જ્ઞાન પણ ગુણસ્થાન અનુસાર એની નિર્મળતા છે, ઉઘાડનો તો કાંઈ મેળ નથી. કોઈના ઉપરના ગુણસ્થાને ઓછો ઉઘાડ હોય, નીચેના ગુણસ્થાને વધારે ઉઘાડ હોય, પણ એ બહારના ઉઘાડ સાથે પ્રયોજનને કાંઈ લેવા દેવા નથી. શ્રદ્ધા જ્ઞાન સમ્યક હોવા છતાં પુરુષાર્થને આધારિત, જેટલો પુરુષાર્થ એટલું સિદ્ધિની નજીકતા, એટલું કેવળ જ્ઞાન પામવાની નજીકતા, એ એકમાત્ર પુરુષાર્થને આધારે પરિણમન છે. તો સર્વ સાધકને જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય, પૂર્ણ દશા ઉત્પન્ન થાય અને ચૈતન્ય આનંદ ધામમાં, મહિમાથી વાત કરે છે, ચૈતન્ય આનંદ ધામમાં પોતાનું પરિપૂર્ણપણે સદાને માટે બિરાજમાન ન થાય, એટલે એક સમય માટે પણ અને અનંતમાં અંશે પણ, અનંતમાં ભાગે પણ પરિણમન બહાર ન જાય અથવા વિકૃત ન થાય, વિકારનો અનંતમાં અંશ પણ જ્યાં ઉત્પન્ન થાય એવી દશા ન થાય, ત્યાં સુધી પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે. સમ્યક દર્શન થઈ ગયું, હવે ચાલો નિરાશ થઈ ગઈ, એ કામ કરવું તો એ હવે પતી ગયું, હવે કાંઈ વાંધો નથી, એ પ્રકારનું પરિણામ સમ્યક દ્રષ્ટિને વાંધો નથી, એ પ્રગટપણે જ મિથ્યા દ્રષ્ટિ છે. એવું સાધકની દશાનું લક્ષણ છે. આ બારમાં પણ એવું બને છે, જેને ભૌતિક પદાર્થો મેળવવા છે એ ક્યાં કોઈ જગ્યાએ અટકે છે, એ ક્યાં કોઈ જગ્યાએ રોકાય છે, પ્રાપ્ત થાય છે પૂર્વ કર્મના અનુસાર, સંયોગ થાય છે, માને છે કે મારા પુરુષાર્થ પ્રમાણે, કે મારી આવડત પ્રમાણે, કુશળતા પ્રમાણે થાય છે, પણ છતાં એ કાંઈ અટકતો નથી, ક્યાંય હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ ચાલુ છે. કેટલી જરૂરિયાત છે અને કેટલી બિનજરૂરિયાતનો વિષય છે એટલું નથી જોતો, જે આવ્યું જોઈએ જોઈએ ને જોઈએ. જોકે એમ થવાનું કારણ પણ પોતે પૂર્ણ છે, એટલે એને ક્યાંય અધૂરું જોતો નથી. તો જેણે પોતાનું પરિપૂર્ણ સ્વરૂપ જોયું એવા સાધકને એવી જ પોતાની દશા હો એવું પુરુષાર્થને કારણે સહેજે ચાલે છે. ત્યાં સુધી એનો પુરુષાર્થ અટકી જાય, થંભી જાય, રોકાઈ જાય એવું બનતું નથી, એનો પુરુષાર્થ ઉગ્ર જ થતો જાય છે. પુરુષાર્થનો દોર તો ઉગ્ર જ થતો જાય છે, બોલ પાછળ એ પણ આવે છે કે કોઈને એમ લાગે કે મુનિરાજ હજી ત્યાં ને ત્યાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં છે, અથવા જ્ઞાની ચોથા ગુણસ્થાનમાં છે પણ એમ નથી, તે ગુણસ્થાનમાં પણ તેમના પુરુષાર્થનો દોર ઉગ્રતાપણે ચાલતો હોવાથી તે આગળ ને આગળ વધતા જ જાય છે, તેના તે ગુણસ્થાનમાં પણ આગળ વધે છે. એ સૂક્ષ્મ ફેરફાર છે, સ્થૂળ ફેરફાર ઉપરના ગુણસ્થાને આવે ત્યારે થાય છે. એવું સાધક દશાનું ખાસ પરિણામ છે કે પુરુષાર્થનો દોર તો વધતો જ જાય. કેવળ જ્ઞાન થતા એક સમયનો હવે કેવળ જ્ઞાનનું વર્ણન કરે છે. કેવળ જ્ઞાન થતા એક સમયનો ઉપયોગ થાય છે, એટલે કે કેવળ જ્ઞાન થયા પહેલા છદમસ્થ અવસ્થામાં અસંખ્ય સમયનો ઉપયોગ હોય છે, પરિણમન સમય સમયનો હોય છે, પણ કોઈ પણ વિષયને ગ્રાહ્ય કરવામાં, સોપર પદાર્થનું ગ્રહણ કરવામાં, અવગ્રહ ઈરા અવાયને ધારણા, અવાયમાં આવતા એને ખ્યાલ આવે છે કે મને આ વિષયનું જ્ઞાન થયું, મોટી જ્ઞાનના પગથિયાં છે આ જ્ઞાન થવાના, તો ત્યાં સર્વાર્થ સિદ્ધિમાંનો વિષય પ્રમાણ તત્વા સૂત્રમાં આ વિષય ચાલ્યો છે. અવગ્રહી અવાયને ધારણા, અવાયમાં આવે ત્યારે એને પોતાને ખ્યાલ આવે છે કે આ વિષયને મારું જ્ઞાન વિષય કરે છે, આ જ્ઞેયને મારું જ્ઞાન જાણે છે. પછી સ્વ પદાર્થ હોય કે પર પદાર્થ હોય, એમાં અસંખ્ય સમય જાય છે, કરોડ અબજ નહીં, એ તો બધા સંખ્યાત સમય છે. અબજ ખરવ ને ખરવ એ બધા અસંખ્યાત સમયમાં જાય છે, એથી બહાર અસંખ્ય સમય ચાલ્યો જાય છે. ત્યારે એને ખ્યાલ આવે છે કે મેં આને જાણ્યો, એટલે આપણે તત્વ ચર્ચામાં આ વિષય ચાલે છે કે છદમસ્ત જીવને પોતાના સ્વરૂપનો શુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ સ્વરૂપને અવલંબીને એની એને ખબર પડે કે નહીં, કોઈ કલ્પના કરે છે કે ખબર ના પડે, એની કલ્પના કરે છે, એને એ ઉપયોગની વાસ્તવિકતાને ખબર નથી. એટલે એમાં તો એમ લઈ જવું હોય છે કે શુદ્ધ ઉપયોગ અમને થઈ ગયો હોય પણ ખબર ન પડી હોય, કારણ કે અમારી માન્યતા તો બરાબર શાસ્ત્રને અનુકૂળ છે, જેવું શાસ્ત્રમાં તત્વનું પ્રતિપાદન છે એવું અમે સ્વીકાર્યું છે, એટલે અમારી શ્રદ્ધા બરાબર છે. હવે શ્રદ્ધાને જો તમે શુદ્ધ ઉપયોગ સાથે અવિના ભાવે બતાવતા હો કે જેની શ્રદ્ધા સમ્યક થાય અને તે કાળમાં શુદ્ધ ઉપયોગ થાય થાય ને થાય જ, તો એ તો સૂક્ષ્મ કાળ માટે શુદ્ધ ઉપયોગ થયો હોય તો અમને ખબર ન પણ પડે કે એમ નથી બનતું. છદમસ્થનો ઉપયોગ અસંખ્ય સમયનો હોય છે અને એની એને ખબર અવશ્ય પડે છે, ચાહે તે ઉપયોગમાં સ્વપદાર્થ જ્ઞેય થાય કે પરપદાર્થ જ્ઞેય થાય, એની એને બરાબર ખબર પડે છે. કે એવો જે અસંખ્ય સમયનો ઉપયોગ છે એ 11 વિષય છે, એ મટીને એ દશા ઉલંગી જઈને કેવળ જ્ઞાન થતા એક સમયનો ઉપયોગ થાય છે. એક સેકન્ડના અસંખ્ય ભાગમાં સ્વપર પદાર્થનું પૂરેપૂરું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, જે કેવળ જ્ઞાનની અંદર એક જ સમયમાં વર્તે છે, ત્રણેય કાળનું, ત્રણેય લોકનું અને સ્વપદાર્થનું. એવું કેવળ જ્ઞાન થતા એક સમયનો ઉપયોગ થાય છે અને તે એક સમયની જ્ઞાન પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને પહોંચી વળે છે, પહોંચી વળે છે અથવા સર્વવ્યાપક છે એવા શબ્દો કેવળ જ્ઞાન માટે વપરાય છે. તો પણ ખરેખર પોતાનું આત્માનું સ્વક્ષેત્ર છોડીને પોતાનું અસંખ્ય પ્રદેશી દેહ પરિમાણ ક્ષેત્ર છોડીને કોઈ જ્ઞાનની પર્યાય અન્ય ક્ષેત્રમાં જાય છે, એથી બહાર જાય છે એમ સમજવા યોગ્ય નથી, એવું નથી બનતું કદી. શબ્દ તો એવો આવે છે કે જ્ઞાન જાણે ત્રણ લોકમાં વ્યાપી ગયું, અથવા અહીંયા એમ શબ્દ લીધો કે ત્રણકાળ ત્રણ લોકને પહોંચી ગયું જ્ઞાન. ભૂતકાળમાં જ્ઞાન જાતું છે, ભવિષ્યકાળમાં જ્ઞાન જાતું, ક્ષેત્રમાં હજી લંબાવવાનો પ્રશ્ન છે. જેમ પહોંચીને જાણે, જેમ વ્યાપીને જાણે, તો કાંઈ અજાણ્યું ન રહે. તો પછી આમ કહેવાનું તાત્પર્ય શું છે? આમ કહેવા પાછળ શું કહેવું છે? કે સર્વવ્યાપક છે, કેવળ જ્ઞાન તો સર્વવ્યાપક છે, પહોંચી વળે છે એમ કેમ કહે છે? કે પહોંચી વળે ને વ્યાપીને જાણે તો કંઈ અજાણ્યું ન રહે, એટલું પરિસ્પષ્ટ, એકદમ સંપૂર્ણ સ્પષ્ટ કેવળ જ્ઞાન હોય છે. ભલે તે નિરવશેષ અંતર્મુખ ઉપયોગ છે, સંપૂર્ણપણે અંતર્મુખ ઉપયોગ છે, તો પણ એ જ્ઞાનની નિર્મળતાનું બાહ્યંગ એવું છે, અંતરંગ તો નિરવશેષ અંતર્મુખ છે, કે જેની નિર્મળતામાં ત્રણકાળ ત્રણ લોકના સર્વ પદાર્થોની સર્વ પર્યાયોનું પ્રતિબિંબ પડી જાય છે, કોઈ ચીજ બાકી રહેતી નથી. એક શ્રીમદજીએ વચનોના થોકડા લખ્યા છે, 700 વચનોના, 200 વચનોના, એવા બધા શરૂ શરૂમાં. એમાં એક વાત લીધી છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, અને ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો. સર્વજ્ઞનો આધાર છે એ છોડીને કોઈ વિષય પ્રતિપાદન કરવા જાય, સર્વજ્ઞપણાનો વિરુદ્ધ જઈને કોઈ વિષય પ્રતિપાદન કરવા જાય, તો કોઈ વિષયનું પ્રતિપાદન નહીં થાય. કેમ કે છદ્મસ્થને કેટલોક વિષય જ પરોક્ષ છે, અથવા એના છદ્મસ્થના મતિશ્રુત જ્ઞાનથી પાર કેટલોક વિષય છે. અને શાસ્ત્ર પરંપરામાં આગમમાં એ કેવળ જ્ઞાન અનુસાર આખો એ કર્ણાનું યોગ, કર્મના પરમાણુ દ્રશ્ય નથી, મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનમાં કાંઈ દેખાતા નથી. તો એ બધો વિષય આખો કેવળ જ્ઞાન અનુસાર છે. અને કેવળ જ્ઞાનને જો સ્થાપવામાં ન આવે, સ્વીકારવામાં ન આવે, તો પહેલી શંકા એ ઉત્પન્ન થાય એવું છે કે જે વિષયનું જ્ઞાન અમથી અજાણ્યા હોય એમાં ભૂલ ન થાય એની ખાતરી શું? જે વિષયથી જ્ઞાન અજાણ્યું હોય એ વિષયમાં ભૂલ ન થાય એની શું ખાતરી? કેવળ જ્ઞાન એક સમયની જ્ઞાન પર્યાયમાં ત્રણકાળ ત્રણ લોકને પહોંચી વળે છે. જે જ્ઞાન અજાણ્યું નથી, અધૂરું નથી, એને અજાણપણાનો દોષ લાગતો નથી, અને જે જ્ઞાન વખતે સંપૂર્ણ વિતરાગતા હોવાથી અસત્ય કથન કરવાનો દોષ પણ એને લાગતો નથી. પૂર્ણ વિતરાગ અસત્ય તો કસાયથી બોલવામાં આવે છે. અસત્ય કહેવાનો ભાવ બોલે છે તો શબ્દ બોલે છે, પણ કહેવાનો ભાવ છે એ તો કસાય છે. તો જેને કસાય ક્ષય થઈ ગયા છે, ચારે ચોકડી જેને ક્ષય કરી છે, સંપૂર્ણ વિતરાગ થયા છે, એને કોઈ અસત્ય કથન મૃષાવાદ એને હોય શકે નહીં. આ બે બહુ મોટામાં મોટો સર્વજ્ઞની સ્થાપનમાં બહુ મોટો આધાર છે કે સર્વજ્ઞના આગમમાં પરોક્ષ વિષયો અને સૂક્ષ્મ વિષયો એ સત્ય છે અને સાચા છે એમ વિશ્વાસ કરવાનું કારણ શું છે? કે એમની સર્વજ્ઞતા અને વિતરાગતા એ જ વિશ્વાસ કરવાનું કારણ છે. અધૂરું જાણે કે આગું પાછું જાણે એ પ્રશ્ન નથી, પણ મોડું જાણે એ પણ પ્રશ્ન નથી. એક સમયમાં જ બધું જાણે છે. પ્રથમ સમયે કેવળ જ્ઞાન થતાના પ્રથમ સમયે જે કોઈ સર્વજ્ઞ અરિહંત થાય છે, અરિહંત દશા 13મા ગુણ સ્થાને આ પ્રગટે છે, લોકાલોકમાં જ્ઞાન પહોંચી વળે છે. ફંડામેન્ટલ રાઈટ છે, દરેક જીવનો હક છે, અધિકાર છે. એટલે આ જે દિગંબર સંપ્રદાય વાળા કહે છે કે અમારામાં આમ ને તમારામાં આમ એવી વસ્તુ રહેતી નથી, સંપ્રદાયનો ધર્મ નથી. શું કે અમારા સંપ્રદાયમાં આવવું હોય તો તમારે આત્મબંધન સ્વીકારવું પડશે, એ પ્રશ્ન રહેતો નથી. વિતરાગ સરોવરના માર્ગમાં મનુષ્યમાંથી કોઈ જાતિનો મનુષ્ય પ્રવેશ કરી શકે છે. ચાંડાળ હોય, દેડ ભંગી ચાંડાળ ચમાર નીચમાં નીચ ગોત્ર છે. રત્નકરણ શ્રાવકાચાર્ય 28મી ગાથામાં કહ્યું છે કે ગણધર દેવ એને દેવ કહે છે. ઠીક, દેવ તો સર્વજ્ઞ પદને કહેવાય. તો કે અહીંયા દિવ્ય ગુણોને પ્રગટ કર્યા માટે અમે એને દેવનું ઉપનામ, મહિમા સૂચક ઉપનામ આપીએ છીએ. એવું એવી ગાથા લીધી છે આચાર્ય દેવે પોતે ગાથા લીધી છે. મનુષ્યનો તો અધિકાર હોય એમાં કાંઈ નવીન નથી, પણ નારકીનો અધિકાર છે. સાતમી નારકીના નારકીનો અધિકાર છે, જે તીવ્ર પાપ કરીને ગયેલા છે અને સર્વ પ્રકારના સંઘની પંચેન્દ્રિય તિર્યંચોનો પણ એ અધિકાર છે. નારકીને તો ભગવાનના સમોસરણમાં પ્રવેશ પણ નથી, તિર્યંચોને પ્રવેશ છે. અને ત્યાં અનેક તિર્યંચો પોતાની સ્વભાવ દશાને પ્રાપ્ત કરે છે, સ્વભાવનું દર્શન કરે છે અને એનું આખું પરિણમનને ભવન બદલાઈ જાય છે. એક આનંદનો ઉભરો આવતા જાણે કે નવો જન્મ થયો, આત્માને નવો જન્મ થયો. પહેલાનો આખો સંસાર જુદી રીતે જીવ્યો, હવે એનું જીવન જુદી રીતે જીવશે. એક સ્વરૂપ લક્ષે એનું જીવન પરિણમન ચાલશે. એ આખું પ્રકાર પ્રકારાંતર પ્રકાર જ તદ્દન જુદો છે. એ પ્રકાર અને સંસારનો પ્રકાર બેને મેળ ખાય એવું જુદો પ્રકાર છે. એટલો વિશાળ છે ધર્મનો વિષય, એટલો વિશાળતાના અભિપ્રાય વાળો છે. સંપ્રદાય બુદ્ધિ એ સંકુચિત બુદ્ધિ છે અને એમાંથી પુણ્યની પણ ઉત્પત્તિ થતી નથી, પાપની ઉત્પત્તિ થાય છે. સંપ્રદાય બુદ્ધિ ત્યાગવા યોગ્ય છે, મિથ્યાત્મ પણ એમાં દ્રઢ થાય છે. કોઈ રીતે સંપ્રદાય બુદ્ધિ એ પ્રવર્તવા જેવું નથી. પાપ બુદ્ધિ એટલે એમાં સાધકનો નિષેધ થાય છે, ધર્મનો નિષેધ થાય છે. મોટું પાપ છે એમાં તો ધર્મનો, સમ્યક દર્શનનો, ધર્માત્માનો નિષેધ થાય છે. સંપ્રદાય બુદ્ધિમાં તો એ બખડ જંતર ઉત્પન્ન થયા વિના કરીએ જ નહીં. આથી કયું મોટું પાપ જીવ ગણવું એમ છે. બહુ વિશાળ ધર્મનો વિષય તો બહુ વિશાળ છે. એક એની વ્યવહાર કરવાનો આટલો વિષય છે, આ તો ધર્મનો વિષય છે. બહુ પવિત્ર ધર્મ તો એકદમ પવિત્ર પરિણામ છે, પણ જેનો વ્યવહાર એવો છે કે મુમુક્ષુ દશામાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ પણ પ્રાણીને મન વચન કાયાના નિમિત્તથી દુઃખ ન હોય. એવો અભિપ્રાય જગતના સર્વ પ્રાણી પ્રત્યે હોય છે. એ સુમતજીએ બહુ ગંભીરતાથી એ વિષય નાખ્યો છે. શું એમ કેવું છે, શું તમારે સાચા છે એમ કહીને શું કેવું છે? બધા એમ જ કે છે તમે સાચા છે. જગતમાં બધા એમ જ કહે છે કે અમે સાચા છીએ. એમ કહેવાથી થઈ જવાય છે? મોક્ષ ઉત્પાની યોગ્યતા રોકાઈ ન જાય એના માટેના ત્રણ કારણો કયા છે? 254 નંબરના પત્રમાં આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એટલે જગતના પદાર્થના વિશે સુખાભાસ, અલ્પ પણ સુખાભાસ, સત્પુરુષ પ્રત્યે પરમ વિનયની ઓછપ, પરમ દૈન્યતાની ઓછપ, દિન પણ ઉમેરી લીધો છે મૂળ શબ્દમાં, અર્થ કર્યો છે નીચે વિનય, અને સ્વપર પદાર્થનો અનિર્ણય છે અથવા અયથાર્થ નિર્ણય છે, એ યોગ્યતાને રોકનારા કારણો છે. એમાં આ વચ્ચેના કારણમાં નાખ્યું છે અથવા મુખ્ય કારણમાં આ વાત નાખી છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. શું ચોથા ગુણસ્થાનની બુદ્ધિ નહીં પણ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. એવી બુદ્ધિ જ્યારે કોઈ મોક્ષોને થાય ત્યારે એને પરમ વિનય, પરમ પરમ વિનય જાગ્રત થાય છે. હવે અહીંથી એના આવા કારણથી એક કાર્ય ફલિત થાય છે એમાં આ વાત નાખે છે. વિષયની ગંભીરતા કે જેને લીધે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. આ સર્વ પ્રાણીને વિશે પોતાનું દાસત્વ મનાય છે એ અહીંથી છે કે કોઈ પણ પ્રાણીને પોતાના મન વચન કાયાથી દુઃખ ન હો, આ એનું દાસત્વ છે. અથવા સર્વ પ્રાણી આસન માર્ગને પ્રાપ્ત હો, જગતના સર્વ પ્રાણી એક સમયના અવકાશ રાખ્યા વિના અનવકાશપણે આ માર્ગને પ્રાપ્ત હો, એવી ભાવના તો એની આત્માર્થિતામાં ઉત્પન્ન થાય છે. જ્ઞાન દશા તો પછી પ્રગટ થશે. જ્ઞાન દશા તો કેટલી મહાન છે એ તો હજી અંદાજ આવવો મુશ્કેલ છે, પણ આ એ પહેલાના બધા ફિગર્સ દેખાડવામાં આવે છે. જેમ કોઈ માણસની સંપત્તિ બતાવી હોય તો કે એને ત્યાં વાળવા વાળા લાખોપતિ છે, ખંજવારી કાઢવા વાળા લાખોપતિ છે, બીજા કામ કરનારા તો બધા કરોડપતિ છે, એના મેનેજર તો અબજોપતિ છે, એની વાત કાંઈ થાય ગુણ નથી. શું કરે, એની સંપત્તિ ગણી શકાય એવું નથી, તો નીચેના આંકડા બતાવવા પડે છે. એમ જ્ઞાન દશાને ન સમજી શકે એટલે કેટલીક મુમુક્ષુ દશાનો પણ વર્ણન આવે છે. સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને તેથી પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે, થાય છે. એવું પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવૃત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે, ત્યાં સુધી યોગ્યતા રોકાયેલી હોય છે, અવરોધ પામેલી હોય છે. એ યોગ્યતા આગળ વધીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને ધારણ કરશે એ પરિસ્થિતિમાં નહીં આવે. ક્યાંથી ક્યાં નાખી વાત? સત્પુરુષમાંથી અહીંયા નાખી વાત. બહુ વિચિક્ષણ છે લખવામાં પોતે. સર્વજીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય. પાયામાં એ વાત નાખી છે કે તું સર્વજ્ઞને સ્વીકારે છો તો તત્વજ્ઞાન સાચું, સર્વજ્ઞને બાદ કરે છે તત્વજ્ઞાન સાચું નહીં. ક્રમબદ્ધ પર્યાયનો ચર્ચા ચાલી ગણેશ પ્રસાદજી વર્ણી સાથે 2013ની સાલમાં ગુરુદેવ શ્રી પહેલી યાત્રામાં પધાર્યા ત્યારે ત્યાં એમનો ભેટો થયો. હું ક્રમબદ્ધનો વિષય જરા દિગંબર વિદ્વાનોમાં પણ ચર્ચાનો વિષય તો ત્રણકાળ ત્રણ લોકોને એક સમયમાં કેવળ જ્ઞાન પહોંચી વળે છે માનવું પડે છે. તો પર્યાય ક્રમબદ્ધ છે એ વાત એની અંદર આપોઆપ થઈ ગઈ. એટલે સિદ્ધિ ઉડાવી સર્વજ્ઞતાની વાત. સર્વજ્ઞ કી સર્વજ્ઞ જાણે, શું જવાબ આપ્યો? સર્વજ્ઞ નહીં સર્વજ્ઞ જાણે, હું ન જાણું કાંઈ, સર્વજ્ઞ નું હું કાંઈ ન જાણું. પતી ગયું, બધું બધું વાત પૂરી થઈ ગઈ. ચાલો સંપ્રદાયમાં બહુ મોટી પ્રતિષ્ઠા હતી એમ, વિષ્ણુ માંથી આવેલા અને સમયસર સંસ્કૃત ટીકા સાથે મુખ પાઠે આપો એમને. 415 ગાથા અમૃતચંદ્રાચાર્ય દેવની સંસ્કૃત ટીકા સાથે મુખ પાઠે હતું, કંઠસ્થ હતું. એટલું અધ્યયન તો સમયસારનું હતું. જે જમાનામાં દિગંબર સંપ્રદાયમાં મુનિઓને શ્રાવકો સમયસારને અડતા નહીં, વાંચતા નહીં કે આપણું કામ નહીં, આમ આપણી ટાંચ ન બુડે, તે બી કંઠસ્થ કરેલું એમને. અને એક બીજું નામ સમયસાર માટે ગુરુદેવનું પ્રસિદ્ધ થયું કે સમયસારનો ઝંડો એમણે લહેરાવ્યો. સમયસાર લોકો વાંચતા થયા, ઘરે ઘરે સમયસાર પ્રાપ્ત થયું, ત્યારે એ બંનેનો ભેટો થયો ત્યાં. તો સર્વજ્ઞની શ્રદ્ધા નહીં ઠીક, પણ પહેલી ગાથાની ટીકામાં આચાર્ય મારા શ્રોતાને એમ કહે છે કે તારા આત્મામાં અને મારા આત્મામાં સર્વજ્ઞને સ્થાપીને હું આ ટીકા કરું છું. ટીકાનો પ્રારંભ જ હું અહીંથી કરું છું. તો તે સર્વજ્ઞને સર્વજ્ઞ જાણે, કેમ કે એને લઈને જે બીજો સિદ્ધાંત સ્વીકારવો પડે છે એ પોતાની શ્રદ્ધાને અનુકૂળ નથી. એટલે એની કોઈ શ્રદ્ધા સાચી નથી. સાચું દેખાય તે પણ સાચું નથી, ખોટું દેખાય તો સાચું નથી, પણ સાચું દેખાય પણ સાચું રહેતું નથી. ખાસ કરીને તત્વજ્ઞાનની શ્રદ્ધામાં આ વિષય ધ્યાન ખેંચવા જેવો છે. કેટલું સાચું છે એ માપવાનો આ વિષય નથી, ક્યાંય ખોટું આવે છે કે નહીં એ જોવાનો આ વિષય છે. પ્રયોજનભૂતમાં એક ભૂલ થઈ કે બાકીની હજાર વાતમાં 999 ઉપર ચોકડી મૂકવી પડે આ પરિસ્થિતિ છે. કેમ કે એક જગ્યાએ ભૂલો છે બીજી બધી ધારણા એને સાચી નથી કરી, ખોટી કરી. જો ધારણા સાચી હોય તો એક ભૂલ થાય નહીં. લોકો એમ મેળવે છે પણ આટલું તો સાચું ને કોઈ ભૂલ એમ ન મેળવાય. એવું મેળવવા જાવ તો શ્વેતાંબરના આગમ માન્ય કરવા પડશે તમારે. એમાંય કેટલીક વાતો દિગંબરથી તો લીધેલી છે, મૂળ તો ધારણામાં રહેલી વાત એમણે પ્રતિપાદન કરેલી છે. જ્યારે સંપ્રદાયથી જુદા પડ્યા ત્યારે તો એ પરંપરા ચાલી આવતી હતી, એમાંથી મુનિઓ છૂટા પડ્યા તો કેટલાક તો ધારણાવાળા છૂટા પડે. એટલે એમણે જે આગમ રીચા એમાં એ વાત નાખી. પણ જે ભૂલ થઈ એ પણ આવી અને જે ધારણામાં સાચું રહ્યું એ પણ આવ્યું, બે આવ્યું એની અંદર. હવે અહીંયા કેવી રીતે તારવશક પોતે નહીં ભૂલ કરેલી. એટલે જ્યાં સુધી પ્રસિદ્ધપણે સાંગોપાંગ સત્ય જ્યાંથી ન મળે એ સિવાય બીજા કોઈ સ્થાનેથી સત્યનું ગ્રહણ કરવા જવા માટે સત્સમાગમ કરવો કે તત્વનો માલ લેવા જેવો, એ વાત પોતાને ભૂલમાં નાખવાની છે, પોતાને ભૂલો પડવાની વાત છે. બજારમાં જો ખબર પડે કે આ સાચા હીરા ને ખોટા હીરા બે ભેળસેળ વાળો માલ વેચે છે અને બાજુની દુકાન વાળાને પ્રેસ્ટીજ ચોખ્ખો જ માલ વેચવાની છે, બે પૈસા વધારે લાગશે, છેતરામણ મર્યાદિત છે, માલ ક્યાંથી લેશે? ભેળસેળ વાળાને ક્યાંથી લેશે? કોઈ સમજદાર માણસ તો નથી લેતો. પછી સસ્તાના માટે લેવા જાય તો એ સસ્તું મોંઘું પડે છે, સસ્તું સસ્તું પડતું મોંઘું નથી. એમ અહીંયા હેલો ધર્મ થાય છે ને, હેલી વાત બતાવે છે. એમ કાંઈ ધર્મ તો જે રીતે થાય તે રીતે થાય, સહેલો અઘરાનો પ્રશ્ન છે જ નહીં. એમાં પોતે પ્રયત્ન કરે તો સહજ સરળ ને સુગમ છે, ન પ્રયત્ન કરે તો અનંત કાળે પણ દુર્ગમ છે અને કઠણ છે. એટલે અહીંયા જે સાધક દશામાં પુરુષાર્થનો દોર ઉગ્ર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી થંભીને અટકવાનું નથી, એવો એક સમયનો ઉપયોગ થાય ત્યાં સુધી પુરુષાર્થ સાધક ચાલુ જ રાખે છે અથવા સહજ એને ચાલુ રહે છે. એવી પુરુષાર્થના પડખેથી અહીંયા જ્ઞાન દશાની વાત લીધી છે, સાધક દશાની વાત લીધી છે. 284 ભેદ જ્ઞાનનો વિષય છે. પોતે પરથી અને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો, એકતા બુદ્ધિ તોડવી તે મુખ્ય છે. પોતે પરથી અને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો, વિચાર કરવો એટલે સ્વ પરને જુદા ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો, એને અહીંયા વિચાર કરવો એમ કહે છે. નહીં કરતો કે ભાઈ આ વાત સાંભળ્યા પછી અમે ભેદ જ્ઞાનનો વિચાર ઘણી વાર કરીએ છીએ, આત્મા જુદો છે, જ્ઞાન જુદું છે, રાગ જુદો છે, પર પદાર્થ દેહાદિ જુદા છે, એવો વિચાર તો કરીએ છીએ. વિચાર કરવો એમાં માત્ર વિકલ્પ કરવો એમ કહેવાનો અભિપ્રાય નથી. 312 નંબરનો બોલ છે એમાં આ વિશે છે. કેમ કે અહીંયા એકતા બુદ્ધિ તોડવી એ વાત લીધી છે ને, તો અહીંયા એ 312માં 104 પાનું છે. અનાદિ કાળથી એકત્વ પરિણામમાં બધું એકમેક થઈ રહ્યું છે, એકત્ર થઈ ગયું છે, થઈ રહ્યું છે. રાગ અને પર સાથે એકમેક પરિણમન થઈ રહ્યું છે. એવું જે એકપણાનું પરિણમન, એકત્વ પરિણમન, તેમાંથી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું. આ જ્ઞાન માત્રનો મંત્ર છે. હું જ્ઞાન માત્ર છું એમ જુદું પાડવાનું, જ્ઞાનની વ્યાપકતા, જ્ઞાનની સ્વચ્છતા, જ્ઞાનની પ્રત્યક્ષતા અને જ્ઞાનની જ્ઞાનમાં વેદકતા, એમ જ્ઞાન માત્ર પણ એને જુદો પાડવાનો છે. તો અહીંયા પાડવાનું છે એમ લીધું, અહીંયા વિચાર કરવો એ શબ્દ નથી લીધું. અહીંયા એકત્વથી જુદું પડવાનું છે. શું? તો એ એકતા બુદ્ધિ જે તોડવી છે એમાં જુદું પડે એ ટૂંકે છે. અને જુદું પડે છે ક્યારે? કે જ્ઞાન માત્રપણે પોતાને ગ્રહણ કરે ત્યારે. આ જ્ઞાન માત્ર તો સમયસારનો મંત્ર છે, અથવા આખા સમયસારને આચાર્ય મહારાજે જ્ઞાન માત્રમાં સમાવી દીધો છે. એ જ્ઞાન માત્ર કરીને એનો સમાવિષ્ટ કર્યો છે આખો સમયસાર એમાં. મંત્ર જો આ એક મંત્ર સાધતા આવડી જાય, જ્ઞાનની વ્યાપકતા, વેદકતા, પ્રત્યક્ષતા અને સ્વચ્છતાથી જો એને અંદરમાં સાધતા આવડી જાય. પડખા ચાર તો કહેવામાં ક્રમ પડે છે, ગ્રહણમાં એક સાથે ચારે ચાર પડખા આવી જાય, એ જુદો પડી જશે. એનું એકત્વ પરિણમન છૂટું પડી જશે અને એને ભેદ જ્ઞાનની સાધના શરૂ થઈ જશે. આ જ્ઞાન માત્ર શબ્દ 312માં લીધો છે. એને અહીંયા વિચાર કરવો એમ કહ્યું છે. પ્રયત્ન સહિત વિચાર ચાલે છે એટલે વિચાર કરવો એમ કહ્યું છે. પ્રયત્ન વિનાનો વિચાર એ ખરેખર વિચાર નથી. વિચાર નથી પણ અવિચાર છે. ઠીક, વિચાર નથી તો કે જેમાં જે વિષયનું કાર્ય કાંઈ પણ પ્રયત્નયુક્ત ન હોય તો એ વિચાર અવિચાર બરાબર સમજવો. પોતે પરથી અને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો એટલે પ્રત્યે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે ઉદયમાં જ્ઞાનમય સત્તાધારી, જ્ઞાન સત્તાધારી, જ્ઞાનથી પોતે જુદો છે, જ્ઞાન માત્રપણે પોતે જુદો છે એમ એને વિચાર સહિતની દિશામાં પણ જુદા પડવાનો પ્રયત્ન કરવો, વારંવાર પ્રયત્ન કરવો, વારંવાર જે કાર્ય કરવું હોય એને અભ્યાસ કરવો એમ કહેવામાં આવે છે. શબ્દ નીચે અભ્યાસ કરવો. એકત્વ તોડવાનો ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે પ્રયત્ન અભ્યાસ કરવો, પ્રયત્નરૂપ અભ્યાસ કરવો, તો એકતા બુદ્ધિ તૂટશે. અનાદિની એકતા બુદ્ધિ કેટલી ગાઢ થઈ ગયેલી છે એનો અંદાજ કાઢવો હોય આમ ખબર નહીં પડે કે એક સમયમાં તો એકત્વ થઈ જાય છે. જેવું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જે જ્ઞેયને વિષય, જે જ્ઞેયનું પ્રતિબિંબ આવે છે એની સાથે એકત્વ ગ્રહણ કરી લે છે. એ વિચાર કરે તો અસંખ્ય સમય જાય છે વિચારમાં, કે આ જુદો ને હું જુદો, આ જુદો ને હું જુદો, એમ વિચાર કરે તો અસંખ્ય સમય જાય છે. તો જુદું પાડવું કેવી રીતે? એક સમયમાં તો એક થઈ જાય છે. કે એવો વિચાર છે, એ વિચાર છે, પણ અંદરમાં જ્ઞાન માત્ર પણ એ ગ્રહણ કરવાનો પ્રયત્ન છે. એ પ્રયત્ન કરતા કરતા એ પ્રયત્નમાં સફળ થઈ જાય ને સ્વરૂપનું સ્વપણે ગ્રહણ થઈ જાય, સ્વ સ્વરૂપનું સ્વપણે ગ્રહણ થઈ જાય, તન્મયપણે ગ્રહણ થઈ જાય, ત્યારે કોઈ એક સમયે છૂટો પડી જાય છે. ત્યાં વિચારનો અસંખ્ય સમયનો સ્થૂળ ઉપયોગની જરૂર રહેતી નથી, વગર વિકલ્પે ને વગર વિચારે. એવો એકત્વ તોડવાનો ક્ષણે ક્ષણે, એટલે પ્રતિક્ષણે, ક્ષણે ક્ષણે નો અર્થ એ છે પ્રતિક્ષણે, ક્યારેક વિચાર આવે, પ્રયત્ન હોય નહીં, ક્યારેક વિચાર આવે, વળી કેટલો ઉદય પસાર થાય, ધારણા કરી છે, વળી પાછો ક્યારેક વિચાર આવે ભેદ જ્ઞાનનો, એવી રીતે કોઈ કાર્ય સિદ્ધિ થતી ક્ષણે ક્ષણે એટલે પ્રતિક્ષણે. એ તો એ તો એને થાય છે કે જેની ભાવના સ્વકાર્ય કરવાની, આત્મકાર્ય કરવાની જેની ઘણી ભાવના, ઊંડી ભાવના, તીવ્ર ભાવના, અપૂર્વ ભાવના હોય એને એ થાય છે. ભાવના વિના ભેદ જ્ઞાનનો પ્રયત્ન થતો નથી, અને પ્રયત્ન થયા વિના માત્ર પૂર્વ વિકલ્પ વિચાર, ઉપર ઉપરનું વાંચન વિચારનાનું કાર્ય એ કોઈ રીતે સફળ થાય કે એની શ્રદ્ધાને પલટાવે એવું બધો નથી. અનંત શક્તિથી જે શ્રદ્ધા ગુણ ઊંધો પરિણમે છે, ઊંધો પડેલી શ્રદ્ધા છે, એને સરળ થવા માટે એની તાકાત પણ એટલી જ જોઈશે, અને એ ઉપર ઉપરના વાંચન વિચાર વિકલ્પમાં એ શક્તિ નથી કે એ શ્રદ્ધાને પલટાવે કે સવળી કરે, એ નહીં બની શકે. પણ જેને ઊંડી ભાવનાથી, ઊંડી ભાવનાનો વિષય લીધો છે 289માં, 289નો જે બોલ છે એ ભાવનાનો બોલ છે. પહેલી જ વાત, ચૈતન્યની ઊંડી ભાવના. કેટલી ઊંડી ભાવના? કે જે અન્ય ભાવમાં પણ ચૈતન્યની સાથે આવે એવી ઊંડી ભાવના. વિશેષ વિસ્તાર તો એ જગ્યાએ કરશું, પણ અહીંયા એક એનો આંક બાંધ્યો છે કે સામાન્ય રીતે જે સૂક્ષ્મ જ્ઞાન છે, ધારણા જ્ઞાન છે, એ મતિશુદ્ધ જ્ઞાન ઉપર ઉપરનું અન્ય ભાવમાં સાથે રહેતું નથી. અમુક પૂર્વનો અભ્યાસ કરેલો છે આ લીધે 11 અને 9 પૂર્વ અનંત વાર ભણી ચૂક્યો. કોઈ બીજા ભાવમાં એ સાથે આવ્યા નહીં. અત્યારે તો જે શાસ્ત્ર અભ્યાસ છે આપણા મુમુક્ષ વર્ગમાં છે, સંપ્રદાયમાં તો શાસ્ત્ર અભ્યાસ રહ્યો નથી ત્રણેક ફેરકામાં. એ બહુ સાધારણ શાસ્ત્ર અભ્યાસ છે, વિદ્વાનો પંડિતો જે કહેવાતા હોય તે બધા સાધારણ અભ્યાસ છે, એ કોઈ બહુ મોટી વાત નથી. આ જીવ 11 અને 9 પૂર્વ અનંત વાર ભણી ચૂક્યો છે પોતે, એક બે વાર ને પણ લાખ કરોડો બજ વાર ને પણ અનંત વાર ભણે કીધો છે. બહુ તો એ ધારણા તદભવ પૂરતી રહે છે. મોટા ભાગના તો તે તદભવમાં છેલ્લે છેલ્લે આયુષ પૂરું થતા પહેલા એ ધારણા ગુમાવી બેસે છે, એવી જ કોઈ નબળી સ્થિતિ હોય છે. પણ બીજા ભાવમાં તો કાંઈ યાદ આવતું નથી કે મેં શું વાંચ્યું, તમે કયા શાસ્ત્ર વાંચ્યા હતા, કેટલા વાંચ્યા હતા, કેવા વાંચ્યા હતા, ભાવનાનું એવું નથી. ભાવના ભલે શાસ્ત્ર વાંચ્યા વગર ઉત્પન્ન થયું હોય, મારે મારું હિત કરવું છે, મારે મારો આત્મા જ જોઈએ, એમાં કાંઈ લાંબી વાત નથી. મારું સ્વરૂપ મારે જોઈએ એમાં એમાં બીજાની ક્યાં જરૂર નથી. એ ભાવના, ઊંડી ભાવના, એને બીજા ભાવમાં પણ ચૈતન્યની સાથે જ રહે છે. ચૈતન્યની ભાવના ચૈતન્યને છોડીને ક્યાંય જતી નથી. નથી ને, હા નથી જતા. પરલક્ષી જ્ઞાન છે ને, પરલક્ષી જ્ઞાન છે. એમાં શું બતાડવું છું, બહુ ઊંડો વિષય છે કે પરિણામમાં લુખાશ શું છે અને રસ શું છે. ચૈતન્યની ભાવનામાં ચૈતન્ય સંબંધીનો રસ છે. જ્યારે 11 અને 9 પૂર્વના પરલક્ષી જ્ઞાનમાં ચૈતન્યનો રસ નથી, આમાં આમાં આત્મરસ છે, ઓલામાં આત્મરસ નથી. રસ લંબાય છે. કોઈ પણ પરિણામ ક્યારે લંબાય છે? એક ગુસ્સો આવ્યો હોય, તીવ્ર તીવ્ર કોઈ પણ કષાય થયો હોય, તો કષાયમાં રસ તીવ્ર થયો હશે તો એ પરિણામ લંબાશે. મંદરસે પરિણામ થયા છે તો પરિણામ નહીં લંબાય. આધાર તો અહીંયા જો એ ચૈતન્યની બીજા ભાવમાં પણ ભાવના સાથે આવે છે તો એનો રસ કેટલો પડે છે, આ વિચારવા જેવો વિષય છે. પરિણામની અંદર જે રસનો ફેક્ટર છે, આ મુદ્દો છે, એ પરિણામનું વિજ્ઞાનનો બહુ મોટો આધારભૂત મુદ્દો છે વિજ્ઞાનની દ્રષ્ટિએ. પણ કે છે કે 11 અને 9 પૂર્વના પરલક્ષી જ્ઞાનમાં આત્મરસ નથી જેટલો ચૈતન્યની ભાવનામાં આત્મરસ છે. આ રસની સાથે સંબંધ ધરાવે છે એટલે બીજા ભાવમાં આરે આવે છે. તુદગળ રસ છે. સારો પ્રશ્ન છે. જીવ રસ વગરનો છે નહીં. તો 11 અને 9 પૂર્વમાં તો એને ઘણો રસ ઉપજો હોય તો એટલી લબ્ધિ પ્રાપ્ત કરી. આમ તો કઈ ભણાતું નથી એ કઈ, પણ એ તો લબ્ધિથી મળે છે. તો એને કેટલો રસ ઉત્પન્ન થયો હશે? કે ઘણો રસ ઉત્પન્ન થયો હશે. તો ઘણો રસ કયો થયો? ચૈતન્ય નથી તો એ ભૂતગળ રસ છે, જળ રસ છે. આ ભાષાનો રસ થઈ જાય છે. કોઈ લેખક હોય, કોઈ વક્તા હોય, અથવા બાહ્ય જ્ઞાનનો જે સુગાઢનો રસ થઈ જાય છે, એ બધો ભૂતગળ રસ છે. બાહ્ય ઉઘાડ જ્ઞાનનો રસ એ ચૈતન્ય રસ નથી, એ ભૂતગળ રસ છે. ભાષાનો રસ તો ભૂતગળ રસ અવશ્ય છે, એ તો ચોખ્ખી વાત છે. પણ બાહ્ય જ્ઞાનનો રસ એ પણ ઉઘાડનો જ્ઞાનનો રસ, બહુ વિશાળ જ્ઞાન લાગે એ ભૂતગળ રસ છે. એમ બે લાઈન જુદી પાડી દે છે. અહીંયા જે મુદ્દો છે ગુરુદેવના વચનોમાં, પૂજ્ય બેનશ્રીના વચનોમાં જે મુદ્દો છે, આ છે, એની લાઈન જુદી છે. ઓલી બાજુ તમે ગમે એટલા આગળ જાઓ, ઉલટી દિશામાં, પરતરફની દિશામાં વિકાસ સાધી અને તમારું જ્ઞાન બિડાઈ જશે. સુખ પણ નહીં ઉત્પન્ન થાય, દુઃખમાં ધકેલાઈ જવાશે ચાર ગતિમાં. અહીંયા અંતરમાં ચૈતન્યની ભાવનામાં આવતા અનંત ગુણોની ખીલવટ થવા માંડશે. અનંત ગુણો ખીલશે એમાંથી. આ વસ્તુ જુદી છે, ઓલી વસ્તુ સાવ જુદી છે. ચોથા કાળની છે અને સાધે તો ચોથા કાળથી અધિક કાળ સમજવો. સાધી લ્યો તો અનંતા ચોથા કાળમાં અનંતવાર મનુષ્યપણે જન્મ લીધો, અનંતવાર તીર્થંકરના સમવસરણમાં જઈ આવ્યા. સાધે તો ચોથા કાળથી અધિક કાળ છે. એમ અનંત તીર્થંકરથી અધિક વાત લીધી, એમ અનંત ચોથા કાળથી અધિક વાત છે. ચોથો કાળ એટલે ધર્મકાળ કહેવામાં આવે છે. ધર્મ પામે તે ધર્મકાળ, ન પામે તો ચોથો કાળ શું કામનો? એ ચોથો કાળ એને માટે તો નથી, એને માટે તો પાંચમો ને છઠ્ઠો છે. ખરેખર તો છઠ્ઠામાં નથી પામતો ધર્મ, એને માટે તો છઠ્ઠો છે, ન પામે ત્યાં સુધી છઠ્ઠો આરો છે, ને પામે તો ચોથો આરો છે. કિંમતી વસ્તુ ને એની દરકાર કરવા જેવો વિષય છે. ધીરુભાઈ, દરકાર કરવા જેવો વિષય છે. શું કહે છે? આ તો આટલો પરિશ્રમ કર્યો છે જ્ઞાનીઓએ, આટલી વાત કહેવાનો પરિશ્રમ કર્યો છે, અને જો પોતે દરકાર ન કરે તો એને વ્યવહારે પણ બહુ માન નથી એવું થાય. કહે છે કે પોતે પરથી અને વિભાવથી જુદાપણાનો વિચાર કરવો, પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, અને આ ભેદ જ્ઞાનનો અભ્યાસ એ જ એકતા બુદ્ધિને તોડવાનું મુખ્ય કારણ છે, મુખ્ય સાધન છે. બીજી કોઈ રીતે એકતા બુદ્ધિ નહીં તૂટે. અગિયારમને નવ પૂર્વમાં એકતા બુદ્ધિ ન તૂટી, પાછી એક સમયનું એકત્વ પરિણમન છે, ન તૂટ્યું. શાસ્ત્ર અધ્યયન કરવું એક વાત છે, અને અંતર પુરુષાર્થ કરવો એ બીજી વાત છે. એમ બે વાત જુદી પાડવી જોઈએ. કોઈ વિકલ્પમાં અથવા પરલક્ષી ઉપયોગમાં સ્વરૂપને સાધવાનું સામર્થ્ય જ નથી, શક્તિ જ નથી. જેનામાં જે શક્તિ નથી એ પરિણામ કાર્ય કેવી રીતે કરે? એ પરિણામમાં શક્તિ તો છે ને, એ કાર્ય કરતો નથી. હવે કહે છે પેલા વિકલ્પ ઉઠે છે કે મારે અંતર્મુખ થવું છે, મારે પુરુષાર્થ કરવો છે, એવો વિકલ્પ ઉઠે છે ને, તો એ વિકલ્પમાં કોઈ સામર્થ્ય નથી. બીજી જે પર્યાય ઉત્પન્ન થઈ એને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય પહેલા પહેલી પર્યાયમાં નથી, કેમ કે બે પર્યાય વચ્ચે વ્યતિરેક છે, એક પર્યાય બીજી પર્યાયનું કાર્ય કારણ થતા નથી નિશ્ચયથી. તો બીજી પર્યાયમાં એને સ્વતંત્રપણે પુરુષાર્થ કરવો રહ્યો. વિકલ્પનું લક્ષ છોડીને, નિમિત્તનું લક્ષ છોડીને એને સ્વતંત્રપણે પુરુષાર્થ કરવો રહ્યો તો કાર્ય સિદ્ધિ છે. પણ પહેલેથી જ આમ વિકલ્પ કરું તો આમ થાય, આમ વિચાર કરું તો આમ થાય, આમ વાંચું તો આમ થાય, એમ એ બધું બાર બાજુ બહારમાં લંબાવવાનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય ખોટો છે. એ સુગંધજી બહુ ચોંક મારે એવી વાત કરી છે કે વાંચતા વાંચતા કાર્ય થઈ જશે. એમ જો જે વિષય વાંચનનો વિષય છે પરમાર્થનો, એની ચોંટ ન લાગે તો એવો અભિપ્રાય થઈ જ જશે એને, કેમ કે પછી વાંચતા જ કરવાનો છે, સાંભળ્યા જ કરવાનો છે, કે આમ કરતા કરતા થઈ જશે. બુદ્ધિપૂર્વક અભિપ્રાય નથી કરતો કે મને વાંચતા વાંચતા થઈ જશે, પણ એવું અંદરમાં અભિપ્રાય થઈ ગયો હોય છે પછી કે આ વિષય બહુ સારો છે, આમાં પરમાર્થની વાત કરી છે, મને વાંચતા વાંચતા થઈ જશે એવું એને અંદરમાં અભિપ્રાય બંધાઈ જાય છે. અજાણપણે એને ચોંટ લાગી નથી, અને ચોંટ લાગવાનો પછી એને અવસર રહેતો નથી આ અભિપ્રાયની આદર્શમાં. એટલે એને ગુરુદેવ શલ્ય કહે છે, પંચાસીમાં બોલમાં એને શલ્ય કહે છે. જેમ બીજી ક્રિયા કરતા કરતા પામના પામી જવું એ શલ્ય છે, એમ શાસ્ત્ર વાંચન કરતા કરતા પામી જશું એ પણ એક શલ્ય છે એ લાગ્યું છે. શું